આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કર્યું. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે 5 કરારો પર હસ્તાક્ષર કર્યા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 5 લાખ નોકરીઓનું સર્જન કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગવાર્ડ સાથે બેઠક યોજી અને જાહેર રજા હોવા છતાં પણ તમામ બેન્કો 31 માર્ચે ખુલ્લી રાખવા રિઝર્વ બેન્કનો આદેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યૂઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે સાંજે નવી દિલ્હીમાં સંયુક્ત રીતે રાયસીના ડાયલોગ 2025નું ઉદઘાટન કર્યું હતું. શ્રી લક્સને પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ ભાગ્યશાળી છે કે તેઓ વિશ્વના સૌથી આર્થિક રીતે ગતિશીલ ક્ષેત્રનો ભાગ છે. તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં ઇન્ડો પેસિફિક વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો 2/3 હિસ્સો ધરાવશે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે રાયસીના ડાયલોગ એ એક એવું મંચ છે કે જે વિશ્વભરના વિચારશીલ નેતાઓને હિન્દ મહાસાગરના પડકારો પર તેમના સામૂહિક ચિંતનની તક પૂરી પાડે છે. આ વર્ષના રાયસીના સંવાદની થીમ કાલચક્ર, લોકો, શાંતિ અને ગ્રહો છે. આ કાર્યક્રમ દરમિયાન વૈશ્વિક નેતાઓ 6 સ્તંભો પર ચર્ચા કરશે. રાયસીના ડાયલોગ 19 માર્ચ સુધી ચાલશે. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે 5 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોએ અધિકૃત આર્થિક પરસ્પર માન્યતા કરારનું પર આદાન પ્રદાન કર્યું. આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યૂઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ કરારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. બેઠક બાદ સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો હતો.
आज हमने अपने द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तृत चर्चा की. हमने अपनी रक्षा और सुरक्षा साझेदारी को मजबूत और संस्थागत रूप देने का निर्णय लिया है. ज्वाइंट एक्सरसाइज, ट्रेनिंग, पॉर्ट विजिट्स के साथ साथ रक्षा उद्योग जगत में भी आपसी सहयोग के लिए रोड मैप बनाया जाएगा.
શ્રી મોદીએ ભાર મૂક્યો કે ભારત અને ન્યૂઝીલેન્ડ આતંકવાદી, અલગતાવાદી અને કટ્ટરવાદી પંથો સામે સહયોગ યથાવત રાખશે.
ન્યૂઝીલેન્ડમાં કુછ ગેરકાનૂની તત્વો દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ કો લેકર હમને અપની ચિંતા સાઝા કી. હમે વિશ્વાસ હૈ કે ઇન સભી ગેરકાનૂની તત્વો કે ખિલાફ હમે ન્યૂઝીલેન્ડ સરકાર કા સહયોગ આગે ભી મિલતા રહે.
આ કાર્યક્રમ બાદ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે રેલ માળખાને સુધારવા અને મુસાફરોને આરામદાયક અને સસ્તી મુસાફરી પૂરી પાડવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું કે રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 5 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે અને દેશમાં રેલવે અકસ્માતો ઘટાડવા પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મંત્રી સોમવારે રાજ્યસભામાં રેલવે મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. શ્રી વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2020થી મુસાફરોના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી અને તે પડોશી દેશોની તુલનામાં ખૂબ જ ખર્ચ અસરકારક છે.
રેલવે કી કોસ્ટ હૈ કરીબ 1.38 રૂપિયા અગર 1 પેસેન્જર કો 1 કિલોમીટર તક લેકે જાના હૈ. કિરાયા લેતે હૈ કેવલ 73 પૈસે કા, યાને કરીબ કરીબ 47% કા ડિસ્કાઉન્ટ પેસેન્જર પર દિયા જાતા હૈ, સબસિડી પેસેન્જર પર દી જાતી હૈ. પેસેન્જર્સ કે લિયે ફેસિલિટીઝ ઓર વિશેષ કર કિરાયા કમ સે કમ રહે પાએ ઉસકે લિયે રેલવે ને બહોત હી બડે પ્રાવધાન કિયે હૈ.
અગાઉ ચર્ચામાં ભાગ લેતા ભાજપના સંજય શેઠે જણાવ્યું હતું કે 2014થી રેલવેમાં પરિવર્તનશીલ ફેરફારો જોવા મળ્યા છે. એઆઈએડીએમકેના એમ થંબુદુરાઈએ ટ્રેનોમાં ખોરાકની નબળી ગુણવત્તા અને અસ્વચ્છતાના મુદ્દા ઉઠાવ્યા હતા. ટીએમસીના જીકે વાસને જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધાને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. સીપીઆઈએમના એ રહીમે જણાવ્યું હતું કે લોકો પાયલટ્સની 20,000થી વધુ જગ્યાઓ હજુ પણ ખાલી છે. ચર્ચામાં અન્ય ઘણા સભ્યોએ પણ ભાગ લીધો હતો. રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે કહ્યું છે કે સરકારે 2014થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી નાઇકે જણાવ્યું હતું કે સરકારે દેશને વીજળીની અછતમાંથી પૂરતી વીજળીમાં પરિવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે વીજળીના વધારાવાળા પ્રદેશોમાંથી વીજળીની અછતવાળા પ્રદેશોમાં વીજળીને ટ્રાન્સફરને સરળ બનાવવા માટે એક મજબૂત રાષ્ટ્રીય ગ્રીડ સ્થાપિત કરાઈ છે. શ્રી નાઇકે જણાવ્યું હતું કે સરકારે વર્ષ 2031-32 સુધીમાં વધારાની 80,000 મેગાવોટ કોલસા આધારિત ક્ષમતા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021 સાલથી, 68 માછીમારો 2022 સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે, જ્યારે ગુજરાતના 9 માછીમારોને 2023 અને 13ને 2024 પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી કીર્તિવર્ધનસિંહે આ માહિતી આપી હતી. વિદેશ રાજ્યમંત્રીના નિવેદન મુજબ ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ પોતપોતાની જેલોમાં કેદ એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપ્રત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળ કરતા રાષ્ટ્રપતિ પદ માટે વધુ ઘણા સજ્જ છે. આ પોડકાસ્ટમાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો વિશે વિસ્તૃત વાત કરી હતી. શ્રી મોદીએ અમેરિકા પ્રત્યેની તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. 3 કલાકથી વધુ ચાલેલી વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે કહ્યું હતું કે તેઓ અને ટ્રમ્પ બંને પોતાના દેશને પ્રાથમિકતા આપતા હોવાને કારણે પરસ્પર સારી રીતે સંકળાયેલા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. ગઈકાલે ફ્લોરિડાથી વોશિંગ્ટન જતા વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે જમીન અને પાવર પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ વ્યૂહાત્મક સુરક્ષા, બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગને એક મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. શ્રી સિંહ અને શ્રીમતી ગબાર્ડે ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી કવાયતો, વ્યૂહાત્મક સહયોગ અને માહિતી આદાન પ્રદાન સહયોગ, ખાસ કરી દરિયાઈ ક્ષેત્રે થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી. નવી દિલ્હીમાં બુધવાર અને ગુરૂવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન અને નિષ્ણાંત કાર્યસમૂહની 14મી બેઠક યોજાશે. ભારત અને મલેશિયા આ બેઠકની સહ અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બેઠકમાં જોડાવા બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાંમાર, ફિલિપિન્સ, વિયેતનામ, સિંગાપુર અને થાઇલેન્ડ જેવા 10 સભ્ય દેશોનું પ્રતિનિધિમંડળ ભારત આવશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, જાપાન, ચીન, અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓની સાથે ટીમો લેટસે અને આસિયાન સચિવાલયના સભ્યો પણ આ બેઠકમાં ભાગ લેશે. કરદાતાઓને સુવિધા આપવા માટે 31 માર્ચ 2025 રોજ જાહેર રજા હોવા છતાં બધી બેન્કો ખુલ્લી રહેશે. આજે જારી કરાયેલા એક જાહેરનામામાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જ સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં આ ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025 ઉદઘાટન કર્યું. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે 5 કરારો પર હસ્તાક્ષર કર્યા અને જાહેર રજા હોવા છતાં પણ તમામ બેન્કો 31 માર્ચે ખુલ્લી રાખવા રિઝર્વ બેન્કનો આદેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.